ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहन्तो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं वेतरागश्रुत जैन धर्मस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलं महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचंद्र महं वंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं श्रीमद राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 14 ऑगस्ट 2016 श्रीमद राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 757 नो आपनो स्वाध्याय चालू छे पाना नंबर 581 वर्तमान कालनु नाम दुष्यम काल छे तेथी दुखे करीने घणा अंतराय थी प्रतिकूलता थी साधननु दुर्लभपणु होवाथी मोक्ष मार्गनी प्राप्ति थाय छे पण वर्तमान मा मोक्ष मार्गनो विच्छेद छे एम चिंतवू जोईतु नथी पंचम काळ मा थयेला महर्षिओए पण एम ज कह्युं छे ते प्रमाणे पण अत्रे कहूं छु सूत्र अने बीजा प्राचीन आचार्ये तदनुसार रचेला घणा शास्त्रो विद्यमान छे सुविहित पुरुषोए तो हितकारी मतिथी ज रच्या छे कोई मतवादी हठवादी अने शिथिलताना पोषक पुरुषोए रचेला कोई पुस्तको सूत्रथी अथवा जिनाचारथी मळता न आवता होय अने प्रयोजननी मर्यादाथी बाह्य होय ते पुस्तकोना उदाहरणथी प्राचीन सुविहित आचार्योना वचनोने उठाववानो प्रयत्न भवभीरु महात्माओ करता नथी पण तेथी उपकार थाय छे एम जाणी तेनू बहुमान करता छता यथा योग्य सदुपयोग करे छे कृपाळु देव अहींया कहे छे के काळ दुष्म छे प्रतिकूलता घणी छे अंतरायो घणा छे साधननो दुर्लभपणु छे परम पुरुषोनो पण वियोग छे एवा काळमां पण मोक्ष मार्गनो विच्छेद छे एम चिंतवू जोईतुं नथी आवी भूल न करवी मार्गनो कदी कदापि लोप होई न शके मार्ग सनातन छे मार्ग शाश्वत छे एनो कदी लोप न होय सत जेम शाश्वत छे एम सतनी प्राप्तिनो मार्ग पण शाश्वत छे एटले अहींया कह्युं छे के आवुं चिंतवुं जोईतुं नथी अने पंचम काळमां पण આવા કાળમાં પણ મહર્ષિઓએ પણ એમ જ કહ્યું છે જે અત્રે હું કહું છું. એમાં લખે છે કે સૂત્ર અને બીજા પ્રાચીન આચાર્યે તદનુસાર રચેલા ઘણા શાસ્ત્રો વિદ્યમાન છે. ભગવાનના બોધના સૂત્રો, આગમ સૂત્રો એ વિદ્યમાન છે, અને એ સૂત્રોના આધાર ઉપર તદનુસાર રચાયેલા ઘણા ઘણા શાસ્ત્રો, ટીકા, ભાષ્ય, આગમ, ચૂર્ણી, અનેક અનેક પ્રકારના વિહિત પુરુષોએ, ગીતાર્થ પુરુષોએ, આચાર્યોએ અનેક શાસ્ત્રોની રચના કરી છે, એ બધા વિદ્યમાન છે. અને આવા સુવિહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચ્યા છે. સુવિહિત એટલે શાસ્ત્રના મર્મને જેઓ જાણે છે, હેતુને જાણે છે, સુપરિચિત છે જે આશયથી, એને સુવિહિત પુરુષો કહેવાય છે. કે ગમે તે ભાષામાં લખાયું હોય પરંતુ એ વાંચીને કહેનાર પુરુષનો આશય શું છે એ પકડી શકે, એનો હેતુ પકડી શકે, એવા પુરુષો એ સુવિહિત પુરુષો છે. એમણે તો હિતકારી મતિ અને એને નવા શાસ્ત્રો રચ્યા કે ભાઈ આ ભાષાથી કોઈ ન સમજી શકે તો એને વિવરણથી સમજી શકશે. તો એ તો હિતકારી મતિથી જ રચ્યા છે જેથી જગતના જીવોનું આત્મહિત થાય. પણ થયું છે શું, કોઈ હઠવાદી, કોઈ મતવાદી, શિથિલતાના પોષક પુરુષોએ રચેલા કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જીનાચારથી મળતા ન આવતા હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિહિત આચાર્યોના વચનોને ઉઠાવવાનો પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી. કેટલાય એવા વચમાં હઠવાદી છે, મતવાદી છે, આગ્રહી છે, કદાગ્રહી છે, સંપ્રદાય થયા, પંથ થયા, ગચ્છ થયા, મત થયા, સંઘાડા થયા, ઉપપંથ થયા, અનેક પ્રકારના થયા, અને એનો જેને જેને આગ્રહ પકડાઈ ગયો, એવો આગ્રહ પકડાઈ ગયો કે અમે આ લખીએ છીએ, અમે કહીએ છીએ એ જ મોક્ષ માર્ગ છે, એ સિવાય અન્યત્ર નથી. અને શિથિલતાના પોષક આજે પણ આપણે જોઈએ છીએ, એ લોકો નવી નવી વ્યાખ્યાઓ કરે, નવા નવા માર્ગ બતાવે કે મોક્ષ આમાં જ હોય, મોક્ષ આમાં, કારણ સ્વયં એ પોતાના આચાર ધર્મમાં શિથિલ છે. જે ચારિત્ર ભગવાને પાલન કરવા માટેનો આદેશ આપ્યો છે એ ચારિત્રનું પાલન તેઓ કરતા નથી, અને ન કરતા છતાં લોકોને જુદું ઠસાવે છે, ભરમાવે છે. આવા શિથિલતાના પોષક એના જુદા જુદા અત્યારે મેગેઝીનો બહાર પડે છે, એના ચોપડીઓ બહાર પડે છે, અને આવી બધી ચોપડીઓની અંદર બધી મોક્ષની ને આ બધી વાત એવી જ હોય કે જાણી અમે જ બધું જાણીએ છીએ અને અહીંયા આચારનો લોપ હોય છે. એટલે કે છે એ પુસ્તકો સૂત્રથી મળતા આવતા નથી, પરમાત્માના ભાષણના, પ્રવચનના, દેશનાના જે સૂત્રો છે એની સાથે એનો મેળ નથી. સાધુના આચારો તો આગમ સાથે એનો મેળ નથી. પછી જીનાચારથી મળતા ન આવે, જીન પરમાત્માએ ફરમાવેલા આચારનો કલ્પ છે જે આધાર છે, એની સાથે પણ મળતા ન આવે. અહીંયા કંઈ કહ્યું હોય ને પોતે કંઈ કહે, એ જીવોની રક્ષા માટે મુનિ ભગવંતોને સમિતિ અને ગુપ્તિના જે મહાન ધર્મ આપ્યો છે, આચારના સૂત્રો જે વણી બતાવ્યા છે ભગવાને, આવા આચાર કોઈ પાલન કરે નહીં. શિથિલ આચાર પોતાને ફાવે, પોતાને ગમે, અને સુખ સિલિયાપણું, સાતા સિલિયાપણું આવું પોષાય, આવા આવા આચારો કરી અને પછી એના ભક્તોને બધું જુદો જુદો ઉપદેશ આપ્યા કરે અને વાત ઠસાવે એવી કે અમે જે કહીએ છીએ એ જ સાચું છે, બાકીનું નથી. એવા એ જીનાચારથી એ પુસ્તકો મળતા આવતા નથી. જો એ વાંચીને એનું તોલન કરવામાં આવે, એનું સંકલન કરવામાં આવે, એને સમજવામાં આવે કે ભગવાનની આજ્ઞા શું છે, જિનાજ્ઞા શું છે? જિનાજ્ઞા જિનના વચનમાંથી મળે, જિનના સૂત્રોમાંથી મળે, જિનના શાસ્ત્રમાંથી મળે. જિનાજ્ઞા આ કહે છે એ જિનાજ્ઞા નથી. અને જિનાજ્ઞા એ જ ચારિત્રનો આધાર હોઈ શકે. મન વચન ને કાયા ને યોગ સંયમ ના હેતુ થી યોગ પ્રવર્તના સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો અપૂર્વ અવસર એવો ક્યારે આવર. કૃપાળુ દેવે આ 21મી સદીમાં પદ લખ્યું છે તો પણ સંયમના હેતુથી મન વચન અને કાયાના યોગનું પ્રવર્તન એ સ્વરૂપના લક્ષે અને જિનાજ્ઞાને આધીન હોવું જોઈએ. એને ક્યાંય છૂટછાટ આપી નથી, એને કોઈ શિથિલતાને પોષક વાત કરી નથી, એને કોઈ હઠવાદ કે મતવાદ મૂક્યો નથી. જિનાજ્ઞા આધીન સંયમ, સંયમ જિનાજ્ઞાને આધીન હોય, સ્વયં સ્વચ્છંદને આધીન હોય, સ્વયં સ્વેચ્છાપૂર્વકનો હોય. કોની આજ્ઞામાં છો તમે? તમારી રીતે કરવું હોય તો પછી એ સ્વચ્છંદ ઉચ્છૃંખલતા થઈ જાય. અત્યારે ભગવાનની આજ્ઞાને બાજુ ઉપર રાખી અને પોતાને આગળ કરીને સૂત્રની સાથે મળતું ન આવે, પ્રયોજનની સાથે મળતું ન આવે, જિનાચારની સાથે મળતા ન આવે, એવા જુદા 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 અને જેમાં સતત આજ્ઞાનો ભંગ જ છે એવું કરીને એને સંયમના નામે ખપાવવામાં આવે અને લોકો પણ કંઈ અભ્યાસ કર્યા વિના, કંઈ જાણ્યા વિના. મુશ્કેલી એ છે કે બહુજન સમાજને કોઈ વાતને વિચારવાનો, સમજવાનો, એનું ચિંતન કરવાનો સમય જ નથી. એટલે જે સમયે જે ભટકાણો એ સાચો છે એમ માનીને પોતે એની પાછળ ગાંડા. જિનાજ્ઞા વિના સંયમ કેવી રીતે? સંયમની વ્યાખ્યા શું કરવી? સૌ પોતપોતાની રીતે વાત કરે એ સંયમ છે? એને એક ફ્રેમવર્ક હોવું જોઈએ, એક આધાર હોવો જોઈએ, એક ફાઉન્ડેશન હોવું જોઈએ કે જેની મર્યાદામાં રહીને આચારની મર્યાદા એને કહેવાય કે આ જિનાજ્ઞાને આધીન છે. અષ્ટ પ્રવચન માતા એ જિનાજ્ઞાને આધીન છે. છકાઈના જીવની રક્ષા માટે અહિંસાનું પાલન એ જિનાજ્ઞાને આધીન છે. તો એ જિનાજ્ઞાને આધીનની અંદર એટલા જ માટે સાધુ અગ્નિને સ્પર્શ ન કરે, પાણીને સ્પર્શ ન કરે. એટલે પોતાના શરીરના આહાર માટે પણ એ કોઈ પણ પ્રકારના છકાઈના જીવોની જ્યાં સૂક્ષ્મ હત્યા હશે ત્યાં પણ એને કલ્પે નહીં. ગોચરી આહાર એનો કીધો. શું કામ ગોચરી આહાર કીધો? અને રસોડા શરૂ કરવા છે, ટિફિનો મંગાવવા છે, ક્યાં છે સંયમ? સંયમનો અર્થ શું કરવો? કે આવા કોઈ પણ પ્રકારના આરંભ સમારંભ સાધુને મુનિને કલ્પે નહીં. ગોચરી પણ એની નિયમ અનુસાર ન મળે તો ઉપવાસ પડે એમાં કાંઈ વાંધો નહીં, તપ થાય. પણ એ થાય નહીં. શિથિલાચાર એવો છે. હવે પછી અભિપ્રાય કોનો લે? આપણા જેવા ગ્રહસ્થોનો. આ તો બધા શિથિલ જ મૂવા છે. ગ્રહસ્થને તો કંઈ કરવું જ નથી, ખાવું પીવું ને જલસા કરવા છે. એટલે પછી શું કહ્યું? હા, એ ખાય ક્યાં પછી? ઈને તું બે સરખા? ગ્રહસ્થ અને મુનિ બંને સરખા? એટલે તમે એક જ દલીલ કરો કે હા એ બિચારા ક્યાં જાય? આવી લૂલી વાતો, લંગડી વાતો, પાંગડી વાતો સંયમને શિથિલ કરી નાખે છે, ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. કૃપાળુ દેવની ભાષામાં કહીએ તો આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલે છે. અહીંયા કહે છે કે આવા મતવાદી, હઠવાદી, શિથિલતાના પોષક, એટલે પછી બધા વાહનો શરૂ કરી દીધા. અરે ઈરિયા સમિતિનો અર્થ તો સમજો કે એક એક પગલું ધરતી ઉપર માંડીએ તો પૃથ્વી કાયના જીવો એને પણ કોઈ પણ પ્રકારની વિરાધના ન થાય. એને બદલે બધા પ્રકારના વાહનો શરૂ થઈ ગયા. જળચરના જીવો, નભચરના જીવો, સ્થળચરના જીવો કેટલા પ્રમાણમાં છે, અને એ બધા જીવો આપણને નરી આંખે ન દેખાતા હોય તો પણ એ જગ્યાએ રહે છે. એ એનું જીવન છે, એ એનું શરીર છે. લાખોની સંખ્યા, કરોડોની સંખ્યામાં કચડાતા હોય અને તારે આઠ પગલા ચાલવું છે, જોઈને ચાલ, જૈણાથી ચાલ, સમિતિપૂર્વક ચાલ, ઉપયોગપૂર્વક ચાલ. મારે ક્યાં વર્લ્ડનો પ્રવાસ કરવો છે? તું તો સાધુ છો. સાધુને વિશ્વ પ્રવાસી થવાની જરૂર નથી. સાધુ પોતાની ભાવનાથી સકળ વિશ્વનું કલ્યાણ કરે છે. એક ગુફામાં બેઠેલો સાધુ જગતના સર્વ વિશ્વના જીવ જંતુની રક્ષા કરે છે, કલ્યાણ કરે છે, હિતની કામના કરે છે. એટલી તાકાત એના સંકલ્પ બળમાં છે, ચારિત્ર બળમાં છે. એને કંઈ જવાની જરૂર નથી. વિતરાગનો માર્ગ આટલો સૂક્ષ્મ છે, ઇતરમાં નથી. ઇતર દર્શનની અંદર આ સૂક્ષ્મતા નથી. એટલે પાદ વિહાર, ગોચરી આહાર, આજે આખા આચારના બાંધા છે બેઝિક. એની અંદર આવા શિથિલતા પોષક લોકોએ પોતાના પુસ્તકો ઘુસાડી દીધા છે, અને એનું ફાવે તે પ્રકારનું અર્થઘટન થાય તો એને વિતરાગ સંયમ કહેવાય ખરો? સંયમના નામે આ દુકાન ચાલે બધી. એને વિતરાગ સંયમ કહેવાય જેમાં વિતરાગની આજ્ઞા ઉપર પગ મૂકીને ચાલવાનું હોય? ન ચાલે. કેટલું થઈ શકે, કેટલું ન થઈ શકે એ વ્યક્તિના પુરુષાર્થ ઉપર આધાર છે. પણ એથી કરીને મૂળભૂત જે આચાર છે એને શિથિલ કરવાનો અધિકાર આપણને ખરો? આપણાથી ઉપવાસમાં ભૂખ્યા ન રહેવાય. એટલે આપણે એમ કહીએ કે ઉપવાસની વ્યાખ્યા એવી કે ઓછામાં ઓછું બે વાર ખવાય, પછી વધારે ન ખવાય તો ઉપવાસ કહેવાય. એવું આપણે નક્કી કરી લઈએ. ફરાળ ખવાય તો ઉપવાસ કહેવાય. કોણે નક્કી કર્યું? શિથિલાચાર્યએ નક્કી કર્યું કે આટલું તો ચાલે, આટલું તો ચાલે. કોણે નક્કી કર્યું? જેનાથી એ થઈ શકતું નથી. તો જ્ઞાનીએ કીધું કે ન થઈ શકે તો ભાવના રાખો કે હે પ્રભુ, મારો આટલો શિથિલ યોગ છે, પૂર્વના કર્મોના અંતરાય એટલા છે કે મારાથી આ પ્રકારનું તપ થઈ શકતું નથી. તો તપની ભાવનાથી તપનું ફળ મળે. પણ તપની વ્યાખ્યા બદલવાનો અધિકાર નથી તમને. અને એ રીતે આખું સંયમની વ્યાખ્યા શૃંગારમાં ફેરવી નાખવી, ભોગમાં ફેરવી નાખવી. જીના જ્ઞાની ઉલ્લંઘન કરીને કોઈ વાત જ્ઞાની પુરુષો ચલાવી ન લે. એટલે કહે છે કે આ બધા સૂત્રથી જીનાચારથી મળતા ન આવતા હોય અને પ્રયોજનની મર્યાદાની બહાર છે તે પુસ્તકોના ઉદાહરણો આવા જ્ઞાનીઓ કોઈ દી આપતા નથી. કે ફલાણે આમ કીધું, ફલાણે આમ કીધું, આ મુનિ આમ કહેતા હતા, આ મુનિ જે કહેતા હોય એ તો શિથિલાચારી છે, એના પુસ્તકનો આધાર લેવાય? આગમની સામે એનો આધાર હોય? કાયદામાં કાયદાનું પુસ્તક મુખ્ય છે. જેમ એમ કે તમામ કાયદાઓનો આધાર છે સંવિધાન. ભારતના સંવિધાનની વિરુદ્ધનો એક પણ કાયદો હોય એ કોર્ટમાં ટકી ન શકે, ભલે ધારાસભાએ પાસ કર્યો હોય. તો પણ સુપ્રીમ કોર્ટ એમ કહે કે દેશના બંધારણની વિરુદ્ધનો કોઈ પણ કાયદો ગમે તેણે પાસ કર્યો હોય, ગવર્નરે મંજૂરી આપી હોય તો ચાલે નહીં. એમ ભગવાનના આગમની અંદર, એની ભગવાનની આજ્ઞાની અંદર જે વસ્તુ એમણે મૂકી છે એમાં કોઈ પણ પોતાની મેળે ફેરફાર કરે ચાલી ન શકે. અને એનું ઉદાહરણ આવા જ્ઞાની પુરુષો આપતા નથી. આવા પુસ્તકોના ઉદાહરણ આપીને સુવિહિત આચાર્યોના વચનોને ઉત્થાપવાનો પ્રયત્ન ભવભીરુ મહાત્માઓ કરતા નથી. જેને ભવભ્રમણનો ભય છે, જેને પરિભ્રમણની ચિંતા છે, એવો આવા લોકોના પુસ્તકોના વચનોના પ્રવચનોના મેગેઝિનોના આધાર લઈને કે જો આમ કીધું છે, જો આમ કીધું છે, એ કે છે આમ જ હોય, એ નહીં જાણતા હોય, એ જ્ઞાની નથી. નથી જ્ઞાની, એ છળ કરે છે, કપટ કરે છે. એનો આધાર ન લેવાય. એ ઉઠાપવાના, એના આધાર ઉપર વિતરાગના વચનને ઉઠાપવાના, એના આધાર ઉપર સર્વજ્ઞના આજ્ઞાને ઉઠાપવાની, એના આધાર ઉપર અરિહંતોના માર્ગને ઉઠાપવાનું, આ કહેવાતા સાધુઓના આધાર ઉપર. અને પછી કેવું કે આ કાર્ડની અંદર આમ છે, ધર્મ નથી, ફરાણું નથી. અરે તારી દ્રષ્ટિ નથી, મોક્ષ માર્ગ નથી, એમ કેમ બોલ્યો તું? આપણે મોક્ષ માર્ગનું ચિંતન કેટલું કર્યું છે? મોક્ષ માર્ગ વિતરાગની વાણીમાં છે, મોક્ષ માર્ગ વિતરાગની દેશનામાં છે, મોક્ષ માર્ગ વિતરાગના સૂત્રોમાં છે. પણ આવા સૂત્રો આવા પકડી લીધા છે, આવા ચોપાનિયા વાંચી વાંચીને મગજની અંદર અનેક પ્રકારની ભ્રમણાઓ ભરાઈ ગઈ છે. અને એને કારણે જીનાજ્ઞા ઉપર પગ મૂકીને આપણે જીન ધર્મની વાત કરીએ છીએ. વાત જૈન ધર્મની થશે, કારણ કે જૈન ધર્મનું પાટિયું લઈ લઈએ તો એકની દુકાન હાલે એમ નથી. એ પાછું એટલું જ સમજવા જેવું છે કે એક વારી જો જૈન ધર્મના ફ્રેમવર્કમાંથી બહાર નીકળી જાય તો તાકાત નથી એની કે કંઈ એની દુકાન ચાલે. તો પ્રપંચ છે તો કે જે એના ઉથાપવાનું કામ આ ભવભીરુ મહાત્માઓ કરતા નથી. જેને ભવનો ભય છે એવા કોઈ લોકો આવી વાત ન કરે, અઠવાદીની વાત, મતવાદીની વાત, શિથિલ આચારોની વાત ન કરે. પણ આવા આચાર્યોના જે મુખ્ય શાસ્ત્રો છે એનાથી ઉપકાર જશે એમ જાણી, ઉપકાર થાય છે એમ જાણી તેનું બહુમાન કરે અને તેનો યથાયોગ્ય સદુપયોગ કરે. ભાઈ, આપણાથી થાય એટલું અહિંસા ધર્મનું પાલન કરવું, નહીં થતું હોય એનો ખેદ કરવો, એનો પ્રમોદ ન કરવો, એમ જ હોય એવું ન કરવું. મારાથી નથી થતું, પણ વસ્તુ આમ છે, વસ્તુ સ્થિતિ આ છે, પરમાત્માની આજ્ઞા આ છે. મોક્ષના માર્ગનું સ્વરૂપ આ છે. રાગ દ્વેષથી મોક્ષે ન જવાય તો રાગ દ્વેષ તો કરવા જ પડે, ને તો ક્યાંથી હાલે લ્યો, કુટુંબમાં આમ છે, ધંધામાં આમ છે. આ તું ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધની વાત કરસ. એ સંસાર ચલાવવાની વાત છે, મોક્ષ માર્ગની વાત નથી. મોક્ષ માર્ગમાં રાગ દ્વેષને કોઈ સ્થાન નથી, કષાયોને કોઈ સ્થાન નથી, ઈચ્છાઓને કોઈ સ્થાન નથી, તૃષ્ણા વાસનાઓને કોઈ સ્થાન નથી, પાંચ ઇન્દ્રિયોના વિષયોને કોઈ સ્થાન નથી. નહીં થતું હશે તો કહેજે કે પ્રભુ મારાથી નથી થયું, એ વહેલો મોક્ષે જશે. આ દંભવાળા કરતા, આડંબરવાળા કરતા, જેમ માને કે પ્રભુ મારાથી આ થતું નથી, અને કરતા પણ જે ખેદ અનુભવે કે સાહેબ આ મારી પૂર્વેની અંતરાય ઘણી છે, મેં એવા અગ્ન કર્મ બાંધ્યા છે કે મને આજે ધર્મના આચરણમાં અંતરાય ઘણી છે, મારી અપ્રત્યાખ્યાનીય વર્ણના કર્મો એવા છે કે મને ત્યાગ તરફ જવા દેતા નથી, નિયમના પાલન તરફ જવા દેતા નથી, મને પાંચમું ગુણસ્થાનક પણ મળતું નથી, એ અપ્રત્યાખ્યાનીય વર્ણ કર્મનું સ્વરૂપ છે, આવા બાંધીને હું આવ્યો છું. એની પશ્ચાતાપમાં, એની ભાવધારામાં, એના ચિંતવનની અંદર એ કર્મ ભાંગીને ભૂકો થઈ જાય છે. જો આલોચના સાચી હોય, જો અંતર મંથન સાચું હોય, તીવ્ર હોય, પાપનું વેદન હોય, તો આ પ્રાયશ્ચિતની અગ્નિમાં કોઈ પણ કર્મ ટકી શકતું નથી. આ કર્મનો એક જબરજસ્ત સિદ્ધાંત છે. સંક્રમણની વ્યવસ્થા છે, અપવર્તના છે, ઉદવર્તના છે. સમજીએ જરા આ શું છે, કે જે થયેલું છે એ પણ બદલાઈ જાય, પ્રકૃતિ બદલાઈ જાય, સ્થિતિ બદલાઈ જાય, અનુભાગ બદલાઈ જાય, દંભથી ન બદલાય, અહંકારથી ન બદલાય, પણ પ્રભુ સામે આત્મનિવેદન કરે કે હે ભગવાન, મેં આ કંઈ કર્યું નહીં. આ ક્ષમાપનાની અંદર જે અંદર આત્માની અરજ છે, એ અરજ સાચા અંતઃકરણની હોય કે પ્રભુ મારાથી આ એક પાપથી હું પાછો વળી શકતો નથી. એવું જેને અંતરમાં ખેદ થાય છે, એ ધારાની તાકાત એટલી છે કે અશુભ કર્મનો નાશ કરે છે, શિથિલ કરે છે, મંદ કરે છે, ક્ષીણ કરે છે, અને સમય જતા એનો ક્ષય કરે છે. આ જૈન ધર્મ છે. પણ મારાથી થતું નથી એટલે એ નિયમને ઉડાડવો, એ વિચારને ઉડાડવો, એ આજ્ઞાને ઢીલી પાડી નાખવાની, આ ધંધો ન કરાય ક્યારે. સમજણનો માર્ગ છે, વાદ વિવાદનો નથી, તર્કનો નથી. ત્રણ કાળની વાત, ને આ કાળ ને દેશ કાળ, જે કાળ હોય તે આજ્ઞા આપનાર સર્વજ્ઞ આપી હતી કે કોઈ એવા અજ્ઞાની આપી છે, તો સર્વજ્ઞની આજ્ઞામાં એક કાળ તત્વ આવ્યું હોય કે ન આવ્યું હોય તને પૂછીને આપે, ખૂબ સમજવા જેવું છે. એ કહે છે એમનું બહુમાન કરે, સાચો જ્ઞાની એનું આચરણ ન કરી શકે કદાચ, પણ એનું બહુમાન કરે કે નહીં આચાર તો આ જ હોવો જોઈએ, આજ્ઞા તો આ જ છે, એનું બહુમાન કરે. એ આના દાખલા ન આપે આવા શિથિલાના. એ કહે છે બહુમાન કરીને એનો સદુપયોગ કરે છે, સદુપયોગ કરે, ધીરે ધીરે દ્રઢ કરે પોતાના મનને, પોતાના આચારને, ધીરે ધીરે એમાં પ્રવેશ કરે છે. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિન દર્શનમાં મુખ્ય છે. મત દ્રષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્વ દ્રષ્ટિથી તેવો વિશેષ ભેદ જીન દર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે, જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે તેમાં તેવો ભેદ નથી, માટે બંને સંપ્રદાયના ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યક દ્રષ્ટિથી જુએ છે અને જેમ તત્વ પ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. આ જ્ઞાનીની અવસ્થા. દિગંબર અને શ્વેતાંબરની અંદર એવો તત્વદ્રષ્ટિનો ભેદ છે, પણ કૃપાળુદેવ કહે છે કે એ ભેદ તો પરોક્ષ છે, તારી ભૂમિકામાં નથી, આપણી ભૂમિકામાં નથી, હજી સમ્યક દર્શનના ઠેકાણા નથી, ત્યાં દિગંબર શ્વેતાંબરના ભેદનું ક્યાં લઈને આવ્યો છું? એ તો પરોક્ષ છે, એ અમુક ભૂમિકાએ પછી આવી સ્થિતિ થાય કે ન થાય, અહીંયા આવો વિકલ્પ એને આવે કે ન આવે, એ કેવળ જ્ઞાન એને એને એના ચાર પાયા શુક્લના પાયા નાખ્યા હોય તો પેલા પાયામાં આમ થાય કે સવિકલ્પ થાય કે અવિકલ્પ થાય. આ બધી તો મોક્ષને કિનારે આવેલા લોકો વચ્ચેના મતભેદ છે, અને એનું તોલન અનુભવથી જ થાય, એને કોણ જોવા જાય? એ તો હોય એકાકી. તો આવા મતભેદ એને કોઈએ ક્યાંક લખ્યા તો પણ કે છે પરોક્ષ છે, અને પ્રત્યક્ષ કાર્યભૂત જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે તેવા છે તેમાં તેવો ભેદ નથી. અને રોજ બરોજ પાંચ મહાવ્રતનું પાલન આ પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે એવું છે. આ જીન સેવા, જીન દર્શન, જીન સ્વાધ્યાય, સત્સંગ, જીન ભક્તિ, આ બધા પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે એવા છે, એમાં ભેદ જ નથી. તત્વથી કોઈ ભેદ નથી. પૂજા કેવી રીતે કરવી, કેવી રીતે ન કરવી, એ વાત એક પદ્ધતિ છે, પરંતુ તત્વથી ભેદ નથી. જીન ભક્તિનો ત્યાં વિરોધ નથી. એકદમ ઉત્કૃષ્ટ ભૂમિકાએ આવે ત્યારે એક આત્મામાં એમ કહે કે આ જીનેશ્વરો વગેરે પણ પર છે, એવી વાત આવે, દિગંબરમાં આવે છે. પણ તારે શું કામ છે અત્યારે? એ પર કોને છે? જે પોતાની આત્મ અનુભૂતિમાં રમતો છે, સ્વરૂપમાં રમતો છે, ઝૂલતો છે, એમ કે હવે એ ચિંતન પણ મારે માટે પર છે, સમજી શકાય એવું છે. પણ જ્યાં હજુ સંકિતના ઠેકાણા નથી, વિતરાગ સંયમના ઠેકાણા નથી, જીવની કોઈ ભૂમિકા હજી તૈયાર થઈ નથી, કોઈ વૈરાગ્યની કે સર્વવીરતીની ધારા નથી, એ વાત એ મૂકે તો એ યથાસ્થાન નથી. એટલે આવા કોઈ ભેદ છે નહીં એમ અહીંયા કહ્યું છે. તો કે છે એમાં ભેદ નથી, માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યક દ્રષ્ટિથી જુએ છે અને જેમ પ્રતીતિનો તત્વ પ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. આ ગુણવાન જીવોનું લક્ષણ એ કે જ્યાં સુધી સાથે ચાલી શકાય ત્યાં સુધી સાથે ચાલવું, બધાને જ્યાં સુધી કોઈ મતભેદનું સચોટ કારણ નથી ત્યાં મતભેદમાં રોકાવું નહીં, અટવાવું નહીં, મતભેદને વિચારમાં પણ સ્થાન આપવાની. દિગંબર હોય કે શ્વેતાંબર હોય, પંચ મહાવ્રતની અંદર શું ભેદ છે? કઈ ભેદ નથી. તો આવા કેટલા એવા તત્વો છે કે જે લગભગ અગિયારમાં બારમાં ગુણસ્થાનક સુધી પહોંચવા માટે એકે આડા આવતા નથી, ત્યાં સુધી જીવ સિદ્ધ સડસડાટ પહોંચી જાય છે, ત્યાં બધાને સાથે રાખે. આ ગુણવાન પુરુષ સમ્યક દ્રષ્ટિથી જુએ, મતભેદથી ન જુએ. મતભેદથી જે જુએ છે ધર્મના સ્વરૂપને એ અસમ્યક દ્રષ્ટિ છે. આપણે સામાન્ય કૃપાળુ દેવે લખ્યું છે એક તુચ્છ વસ્તુની અંદર પણ જુદા પડી જાય કે રજોણાની લાકડી લાંબી કે ટૂંકી, મુપત્તીની લંબાઈ આટલી કે આટલી, આ બધી તુચ્છતા છે. આનું કોઈ લેવલ નથી વિચારનું કે શું સંબંધ છે એને, દોરો બાંધવો કે ન બાંધવો. કોઈ પ્રયોજન નથી એનું મોક્ષ માર્ગ સાથે, અને એમાં અટવાઈ જાય છે. કમંડું લેવું કે પાતળું લેવું, રજોવરણ રાખવું કે મોરપીચ રાખવી, આ તદ્દન તુચ્છ એવા કારણો છે, બાહ્ય ચિહ્ન છે આ બધા. જે સમયે જે ચિહ્ન જેને યોગ્ય લાગ્યું એ મહાત્માએ ધારણ કર્યું હશે. પણ એથી કરીને તત્વની સાથે કોઈ ભેદ નથી. તત્વ પ્રતીતિનો અંતરાય ઓછો થવો જોઈએ. આવા આવા ભેદ દ્રષ્ટિને કારણે તત્વ પ્રતીતિનો અંતરાય વધે છે. જીવના લક્ષમાં આવતું નથી, કેમ કે એ હઠાગ્રહી છે, એ મતાગ્રહી છે, એ કદાગ્રહી છે. એને એમ થાય કે પથેણું પાથરવું કે કટાસડું પાથરવું, નહીં તો મારી સામાયિક નહીં થાય. હવે પથેણામાં જે રોકાઈ ગયો છે, કટાસણામાં રોકાઈ ગયો છે, એને સામાયિકના તત્વ સાથે કોઈ સંબંધ નથી. તુચ્છ વાતોની અંદર એક વાત એટલી કે જૈણા રાખવાની છે. કામ શું? જમીન ઉપર તું બેસે છે, જૈણા રાજ્ય. તો કોઈ ક્ષેત્રમાં આવી વસ્તુ હોય ન હોય, નહીં સમયે જે જે આચારમાં જે જે આવ્યું એ કર્યું આચાર્યોએ, એના આધાર ઉપર મતવાદ, એના આધાર ઉપર કદાગ્રહ, એના આધાર ઉપર હઠવાદ. આવી તુચ્છ વાતોની અંદર અસમ્યક દ્રષ્ટિ જીવો એને પોષણ ન આપે કે ભાઈ જે રાખવું હોય રાખ, જે કરવું હોય કર, પણ સામાયિકમાં તારે સમતાનો પાઠ શીખવાનો છે, સમતાનો અભ્યાસ કરવાનો છે કે રાગ દ્વેષના પરિણામોથી આ જીવ અલિપ્ત રહી શકે, પર રહી શકે, ગમે તેવી અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિની અંદર પણ એનો સમભાવ ઓછો ન થાય. આવી અભ્યાસ એ સામાયિકમાં કરવાનો છે. સામાયિક પછી જો સમતા ભાવ ન આવે તો સામાયિક કટાસનાથી કરી કે પથેણાથી કરી, ગુચ્છો લીધો કે ચરોળો લીધો, જે લીધું એ બધું તારા ઘરે. ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું. આનંદ ગંજી કહે છે કે ભગવાનની પૂજા કર, તારા ચિત્તની પ્રસન્નતા એવી હોવી જોઈએ, દિવસભરની અંદર કસાયવાના પરિણામ ઉદ્ભવી શકે નહીં, અને ઉદ્ભવે તો શાંત થઈ જાય એવી તારી ચિત્તની પ્રસન્નતા. પ્રભુની પૂજા કરી હોય તો એનું આ પરિણામ છે, સદા પ્રસન્ન. પછી એ પૂજા તે દેરાવાસીના પ્રમાણે કરી હોય કે દિગંબરના પ્રમાણે કરી હોય કોઈ ફરક નથી. પરંતુ જે આમાં અટવાઈ જાય અને આ એક આના પ્રમાણે કરે ને એક આના પ્રમાણે કરે અને બેયની પ્રસન્નતાનું કાંઈ ઠેકાણું નહીં, તો પૂજા ફળીભૂત કોને થઈ? કાંઈ નથી. એક એક વાત કૃપાળુ દેવે આ સમજણ આપી છે. 18,000 વર્ષમાં આપણે આમાં જ ગોથા ખાધા છે. ભગવાન મહાવીરના નિર્વાણ પછી આ કહેવાતા બધા આપણે શ્રાવકોનો સમુદાય આ જ ગોથા ખાધા છે, અને આમાંથી જ નવરા નથી ત્યાં, અને કેટલાક તો હજી નવરા નથી થતા. હજી પૂછાપૂછ કરે તમારે આમ હોય કે તમારે આમ હોય, જેને જેમ હોય તેમ. અરે કદાચ મારી પાસે પાથરવાનું એક નેપકિન રૂમાલનો કટકોય નથી તો સામાયિક ન થાય? સામાયિક કપડાથી થાય છે કે મારા અંતકરણના ભાવથી થાય છે? સમજ નથી આવતી. હોય ત્યાં સુધી બધું જે હોય તે બરોબર જાળવવું, આમ ના એ પ્રમાણે ચાલવું બરોબર છે, પણ કોઈ એવી જગ્યાએ ગયા કે જ્યાં આમનાઈ નથી, મારે પરમાત્માના દર્શન કરવા છે અને પછી જ મને એમ છે કે કંઈ ને કંઈ પ્રકારનું વાપરવું, આવો મારા મનનો ભાવ છે અને મેં નિયમ લીધો. અને હું એવા જગ્યાએ ગયો કે હું દેરાવાસી છું ને, ત્યાં દેરાવાસીનું દેરાસર છે જ નહીં, દિગંબરનું છે. કોઈકને પૂછ્યું કે જિન મંદિર ક્યાંય છે મારા દર્શન કરવા, તો કે છે ખરું પણ આ દિગંબરનું છે. તો એમ કે ના, દિગંબરના જીન પરમાત્માને હું અંદર નહીં કરું, તો આજે નહીં જમું. શું આ મતિ છે? આજ આટલું જ હૈલા કરે છે આપણે, ભલે આપણે બાપ દાદાની વાત કરી પણ બધા આ જ ધંધા કર્યા છે, અને હજી એની પરંપરા આપણા ઘરમાં ચાલુ છે. તરત જ કહેશે આમ કરાય ને આમ ન કરાય. તત્વની પ્રતીતિની વાત નથી, આવા તુચ્છ નાની નાની બાબતની અંદર બંધાયેલા આગ્રહ, બંધાયેલું મગજ, દ્રઢ કરેલી વિપરીત માન્યતા, અને એને કારણે એને આ બધા કર્યા છે. એટલે સામાયિક, કૌશગ, પ્રતિક્રમણ, પૂજા, યાત્રા, વંદન, એક બધા વ્યવહારો કરતા ક્યાંય પરિણામ ન આવે, કેમ કે સેના માટે કરવાના છે, એમાંથી શું નિષ્પન્ન કરવું છે, એ વાત તત્વની પ્રતીતિ બેસતી નથી. અને સાધનનો આગ્રહ દ્રઢ થતો જાય, આ ધર્મનું સ્વરૂપ નથી. એ કહે છે તત્વ પ્રતીતિનો અંતરાય ઓછો કરો. જૈના અભ્યાસથી પ્રવર્તાયેલા મત મતાંતરો બીજા ઘણા છે, તેનું સ્વરૂપ નિરૂપણ કરતા પણ વૃત્તિ સંકોચાય છે, જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી. એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે, તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી હોય? કેમ કે મૂળ પ્રયોજનને વિચારી ક્લેશમાં પડ્યા છે, અને જીવોને પોતાની પૂજ્યતા આદિને અર્થે પરમાર્થ માર્ગના અંતરાયક છે. કે જે ઇતર દર્શનની તો વાત શું કરવી, આ તો દિગંબર શ્વેતાંબરની વાત કરી, એમાંય આટલી અવસ્થા નીચે ઉતરી ગઈ છે, તો બીજાની કે છે જૈના ભાસથી પ્રવર્તેલા, પોતાને જૈન સમાન માને એને જૈના ભાસ કહેવાય, પોતે જૈન આચારમાં નથી, જુદું જ ચલાવી રહ્યા છે, એની દુકાન જુદી જ ચાલે છે, પણ એને જૈના ભાસ કે અમે બધું જૈન મતનું જ પ્રવર્તન કરીએ છીએ, એ કહે છે એનું નિરૂપણ કરતા કૃપાળુદેવ કહે છે અમારી વૃત્તિ સંકોચાય છે, અમે કહી શકતા નથી આવી આવી તુચ્છ બાબતમાં ક્યાં પડવું. એ કહે છે જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું જ નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે, એને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી હોય? મૂળ પ્રયોજન જ વિતરાગતા, એનું ભાન નથી. આખો માર્ગ ગમે તે મત સંપ્રદાય હોય પણ મૂળ વિતરાગતા. જીવનમાં પૂર્ણપણે સાધ્ય કરવાનું તત્વ કયું, બધા પેટા તત્વો કયા તરફ લઈ જાય? પૂર્ણ વિતરાગ. જે સમયે વિતરાગ થયો એના બીજા સમયે કેવડી થાય, જે સમયે એ વિતરાગ થયો એના બીજા સમયે કેવડી થાય. અને વિતરાગ ક્યારે થાય? તમામ વિભાવો અને વિકારો અને કસાયો શાંત થયા, ક્ષય થયા, નિર્મૂળ થયા, કર્મનો છેલ્લો કણિયો ચાલ્યો ગયો, પગ ઉપાડ્યો પોતાના ભાઈઓના વંદન કરવા માટે બાહુબલીએ, એ પગ નીચે નથી મૂક્યો ત્યાં સુધીમાં એને કેવડ જ્ઞાન થઈ ગયું. આટલી તાકાત આ જ્ઞાનની છે. એ કહે છે પણ જેને પ્રયોજનનું જ ભાન નથી કે અમે વિતરાગતાને સિદ્ધ કરવા નીકળ્યા છીએ, એટલે મૂળ પ્રયોજનથી વિરુદ્ધ કૃપાળુ દેવે તો લખ્યું છે 706માં, લોકો લાખો ગાઉ દૂર છે, મૂળ માર્ગથી લાખો ગાઉ દૂર છે. બહુ મુશ્કેલ છે હજી એને આ માર્ગની નજીક, માર્ગની સમીપ આવવાનું, માર્ગની ઓળખાણ કે આ વિતરાગનો માર્ગ છે, આ નિર્ગ્રંથનો માર્ગ છે. નિર્ગ્રંથના માર્ગની ઓળખ શું? બાહ્ય કે અભ્યંતર એક પણ ગ્રંથિ ન હોય, ન બાહ્ય પદાર્થની હોય, વસ્તુની હોય, જગતની હોય, જગતના કોઈ સ્વરૂપની હોય એ નહીં, અને અભ્યંતર પણ એક પણ ગ્રંથિ નહીં. ન કામ, ન ક્રોધ, ન રાગ, ન દ્વેષ, ન ઈર્ષા, ન મત્સર, ન અસૂયા, એક પણ પ્રકારનો વિભાવ કે વિકાર એની ગ્રંથિ આ જીવને ન હોય. આવો નિર્ગ્રંથ એ સર્વજ્ઞ થાય કે છે. એને મુનિપણાનું સ્વપ્ન ક્યાંથી હોય? આ મુનિ કદી થાય? રોજ રોજ સિંહાસનમાં જ બેસવું છે, જય જયકાર કરાવવા છે, સિદ્ધિ પ્રસિદ્ધિ માંડવી છે, અને કરોડોની કારની અંદર હાલે છે, અને રોજ નવા નવા મોડેલ કારના હોય કે સાહેબ સેમા ગયા તો કે આજ ઓડી હતી, આજ ફલાણી હતી, ટીકણી હતી. આને મુનિપણું જીવનમાં સપનું કેદી પૂરું થાય? એને સપનામાંય મુનિપણું ન હોય કે કેદી આ પાદવિહારી, કેદી આ ગોચરી આહારવાળો, અને કેદી આ કાયકલસ કરીને લોચ કરે. આ જીવનના ત્રણ તત્વો એના સાધુની ઓળખાણના, કે પાદવિહારી છે એ છકાઈ જીવની રક્ષા કાજે ધરતી ઉપર પગ મૂકે છે, ઈરિયા સમિતિની સાથે મૂકે છે. એ ગોચરીનો આહાર લે છે, એને કાચું પાણી કે અગ્નિ કે એનો એકે સ્પર્શ એને ખપતો નથી. આવો એ સાધુનું બીજું લક્ષણ છે. ત્રીજું કાય ક્લેશ, એને પોતાની કાયા પ્રત્યે જાણે અજાણે પણ કોઈ મોહ ન થાય. એટલે કહ્યું અસ્નાનતા, કેશ રોમ નખ કેશ શૃંગે શૃંગાર નહીં. આ તો ફૂલ ફટાક થઈને નીકળો હોય તો જાણે અભિનેતા નીકળો, એટલે આ મહારાજ નીકળો છે કે અભિનેતા નીકળો છે? કાય ક્લેશની વાત જ જીવનમાં સ્વપ્નમાં ક્યાંથી આવશે? એને કોઈ બાથરૂમ ન હોય મુનિને, શું વાત કરવી? આ અવસ્થા થઈ ગઈ શાસનની. પ્રભુ કૃપાળુદેવે કીધું ને, હે શાસન દેવી, આ તારી અવસ્થા શાસનની, કાં તો સુધારવાનું બળ આપ ને કાં અમને આ બધું બંધ કરાવ. મુનિપણાનું સ્વપ્ન ક્યાંથી હોય? કેમ કે મૂળ પ્રયોજનને વિચારી ક્લેશમાં પડ્યા છે. આ માર્ગ ક્લેશ રહિતનો માર્ગ છે. જીવોને પોતાની પૂજ્યતાને અર્થે પરમાર્થ માર્ગના અંતરાયક છે. આ કૃપાળુદેવે લખ્યું છે આજથી 150 વર્ષ પહેલા. જીવોને પોતાની પૂજ્યતાને અર્થે, પોતાનો સત્કાર, માન, સન્માન, પૂજ્યતા, જય જયકાર, સિદ્ધિ પ્રસિદ્ધિ, આમાંથી જ એનું ચિંતનમાંથી નવરાણત થતા. જગતના હિતની કલ્યાણની વાત તો ક્યાંય છે? વિતરાગ ધર્મના સંયમનું પાલન તો ક્યાંય છે? પણ પોતાની પૂજ્યતા વધારવી છે, ડંકા વગડાવવા છે, દસે દિશાઓમાં ડંકા વાગે, દુનિયાભરના બધા દેશોની અંદર અમારું નામ થાય, શું કરવું છે? જે નામ નાશવંત છે એને તો ભૂલી જવાનું છે. તો કે છે પરમાર્થ માર્ગના અંતરાય છે, એનું તો જે થવું હોય થાય. પણ આનું બીજું દૂષણ કીધું કે આવા આવા જીવો એ બીજા જીવો માટે જીવોને પરમાર્થ માર્ગના અંતરાયક છે. બીજા જીવોને સાચો પરમાર્થ માર્ગ પ્રાપ્ત થવા દેવામાં આ અંતરાય કરે છે. જીવોનું હિત નથી કરતા, ખરેખર તો જીવો હિત પામે, પણ એમાં આ બાધા ઉત્પન્ન કરે છે. એવો ખોટો ભ્રમ ફેલાવી દે, એવી માયાજાળ ફેલાવી દે, અને જીવોને સાચો પરમાર્થ માર્ગ, વિતરાગનો માર્ગ, મહાવીરનો માર્ગ, નિર્ગ્રંથોનો માર્ગ, કેવડીઓનો માર્ગ, સંકિર્તિનીઓનો માર્ગ, સત્પુરુષોનો માર્ગ, એમાં અંતરાય કરે છે. આ માર્ગની ક્યાંય ઊંચાઈ, એની પવિત્રતા, એની મહાનતા એના લક્ષમાં આવવા જ નથી દેતા. અંતરાય કરે છે. જો જીવ સાચા વિતરાગને ઓળખતા નહીં શીખે, એ જીવ ક્યારે મુક્તિ પામશે? ભલે વાર લાગે, પણ એને વિતરાગતા સિવાય કોઈ બીજો વિકલ્પ નથી. આપણે આરાધના વિતરાગતાની કરવાની છે. આપણી આરાધના કેવડીની છે? આપણી આરાધના અરિહંતની છે. બધા જ આંતર શત્રુઓ એનો નાશ કરવાનો છે. બાહ્ય શત્રુઓ વિષયના, આંતરિક શત્રુઓ કશાયના, એને ધર્મૂળથી છેદ કરવા જોઈએ. શાસ્ત્રમાં એને માટે શબ્દ આપ્યો અરિહંત, જેણે કર્યા છે તે, અને અરૂહ, અરૂહ એટલે હવે એને ભવના બીજનો નાશ થઈ ગયો છે. ભવિષ્યમાં કદી પણ જે હવે જીવનનું આ દેહ ધારણ કરવાની ક્ષમતા નથી, જે એવા અરૂહ કહે છે. આવી સ્થિતિ એ આપણો આદર્શ હોવો જોઈએ. પરમાર્થની આ દ્રષ્ટિ છે. સમય લાગે એની ચિંતા નહીં કરવી, પણ માર્ગ જો સાચો હશે તો એક ડગલું પણ આપણે મંઝિલની નજીક હશું. પણ માર્ગ ખોટો હશે તો દોડતા હશું તો ખોટી દિશામાં દોડતા હશું, એટલું જ પાછું આવવું પડશે. એ કહે છે અંતરાયક છે. તે મુનિનું લિંગ પણ ધરાવતા નથી. અને કોઈને મુનિ કહેવાય? બાદશાહીથી બેઠા હોય બધા ઠાઠ મટારા સિંહાસન ના કરીને. તે મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમ કે સ્વકપોલ રચનાથી તેમની સર્વ પ્રવૃત્તિ છે. સ્વકપોલ રચના એટલે પોતાની મતિ કલ્પનાથી એની પોતાની બધાની પ્રવૃત્તિ ચાલે છે. જિનાગમ અથવા આચાર્યની પરંપરાનું નામ માત્ર તેમની પાસે છે, નામ જ આચાર્યોની પરંપરાનું અને જિનાગમનું. વસ્તુત્વે તો તેથી પરામુખ છે. આકરી ભાષા છો, શબ્દો આકરા છે, પણ કૃપાળુ દેવના છે. બહુ સમજવા માટે છે કે આપણી પેઢીઓથી પેઢી આપણે આ બધું ગુમાવી બેઠા છીએ. ભલે આપણું જીવન 50-60 વર્ષનું છે, પણ આપણે આના પહેલાં તો ભવ ધારણ કર્યા છે ને ક્યાંક, આ બધે આ ધંધા કર્યા છે, આવું જ પામ્યા છીએ. આ જ્ઞાની પુરુષ આપણને જાગૃત કરે છે કે વિતરાગ માર્ગનો તો ઉપાસક છો. એક તુંબડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપજાવીને વર્તે છે. જુદો માર્ગ, જુદો પંથ, જુદો સંપ્રદાય. શું તમારું જુદું તો કયો તત્વની દ્રષ્ટિએ? શું તમે શોધખોળ કરી? કયું તત્વનું અન્વેષણ કર્યું? કાંઈ નહીં. આ આમ બેસે છે, અમે આમ નહીં, અમે આમ બેસશું. માટે અમારો માર્ગ જુદો, અમારો પંથ જુદો, અમારો અપાસરો જુદો, અમારો ગચ્છ જુદો. આપણી ટોળી જિંદાબાદ. ચારે બાજુ તુંબડા જેવી દશા, દોરા જેવી વાત, અને એની અંદર જ હેલા જાય છે. તીર્થનો ભેદ કરે છે. તીર્થ એટલે તીર્થંકરે જે શાસનની સ્થાપના કરી છે, કે જેનાથી તે સમયે અને આવનારા અનંત કાળ સુધી જગતના જીવો એનું અવલંબન લઈને સંસાર સાગર તરી શકે છે, એ તીર્થ તારે તે તીર્થ, અને એ તીર્થની સ્થાપના કરે તે તીર્થંકર, અને એણે સ્થાપન કરેલો જે માર્ગ છે એ તીર્થ છે, પ્રભુનું શાસન છે. એમાં ભેદ કરે છે. આ બધા લોકો એમાં ભેદ કરે છે. એવા મહામોઢ જીવ લિંગાભાસપણે પણ આજે વિતરાગ દર્શનને ઘેરી બેઠા છે. એ જ અસંયતી પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. આવા મૂઢ લિંગાભાસપણે, એટલે પોતે મુનિ છે, પોતે ગુરુ છે, પોતે સદગુરુ છે, પોતે સત્પુરુષ છે, આવો આભાસ છે એને, અને આ બધા મૂઢતાથી ભરપૂર છે. એમણે વિતરાગ દર્શનને ઘેરી વેળા છે. કૃપાળુદેવ આ અવસ્થાનું વર્ણન કરે છે. મોક્ષ સિદ્ધાંત કેવી રીતે ક્ષીણ થઈ ગયો, આ શિથિલાચારીને કારણે, હઠવાદીના કારણે, મતવાદીના કારણે. મૂળ માર્ગ નથી એમ ચિંતવું જોઈતું નહોતું, એની બદલે તેણે નવો ઊભો કરી દીધો. હવે આ કાળમાં નવો ધર્મ, ધર્મ શાશ્વત છે, કાળે કાળે ન બદલાય, એનું બાહ્ય આચારનું સ્વરૂપ બદલાય, તત્વનું સ્વરૂપ ન બદલાય. એ આજે વિતરાગના દર્શનને ઘેરી બેઠા છે એ જ અસંયતિ પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. અસંયતિ પૂજા જ્ઞાન વિનાનો સંયમ, એ આશ્ચર્ય છે. એ પંચમ કાળનું દીઠ એવો પંચમ કાળ, હુંડા અવસર્પિણી કાળનો પંચમ કાળ, એનું આ લક્ષણ છે કે આજે અસંયતિની પૂજા છે અને સંયમની બાજુ ઉપર ખસતા જાય છે. અને અસંયતિ જેના જીવનમાં કોઈ સંયમ નથી, સંયમ પરમાત્માએ કીધો છે, તે વિતરાગોએ જે કહ્યો છે, તે વિતરાગની જે આજ્ઞા છે, સંયમ જીવનની જે પ્રભુએ કરેલી વ્યાખ્યા છે, એના સિદ્ધાંતના બાંધા છે, એના નીતિના બાંધા છે. એ એક પણ વસ્તુ નહીં અને શિથિલાચારને કારણે એ બધી વસ્તુનો ઉચ્છેદ કર્યો છે. એવા અસંયતિ પૂજા એવા લોકોની આજે પૂજા, માન સત્કાર સન્માન આ ધામધૂમથી ચાલ્યું છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષ માર્ગ સન્મુખ કરવાની છે. કૃપાદેવ કે સાચો મહાત્મા હોય, સાચો પરોપકારી હોય, સાચો જગતના જીવોનો મિત્ર હોય, હિતકારી હોય, એની અલ્પ પ્રવૃત્તિ, એ ભલે બધું કાંઈ ન કરી શકે બધું છોડીને, પણ થોડું કરે એ પણ સ્વપરને મોક્ષ માર્ગ સન્મુખ કરવાની છે. એનાથી જગતના જીવો મોક્ષ માર્ગની સન્મુખ થાય, વિમુખ થાય નહીં, વિમુખતા દ્રઢ ન કરાવે, સન્મુખ કરાવવાની છે. લિંગાભાસી જીવો, આભાસમાં જીવતા જીવો, મોક્ષ માર્ગથી પરામુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી હર્ષાયમાન થાય છે. અને એથી વિપરીત લિંગાભાસી જે પોતાને મુનિસમ ગણાવે છે, ગુરુસમ ગણાવે છે, જ્ઞાનીસમ ગણાવે છે, આ બધા આભાસ છે. એ લિંગાભાસી જીવો જીવોને શું કરે છે, મોક્ષ માર્ગથી સન્મુખ નહીં પરામુખ કરવામાં પોતાનું બળ પ્રવર્તતું જાણી કે આપણી કેટલી તાકાત છે, આપણે કેટલા જીવોને મૂળ માર્ગમાંથી બહાર ખેંચી લીધા છે. એ પોતાના બળનો એને અભિમાન થાય છે, કેટલી સંખ્યાને મેં મૂળ માર્ગથી દૂર કર્યા, હર્ષાયમાન થાય છે. અને તે સર્વ કર્મ કર્મ પ્રકૃતિમાં વધતા અનુભાગ અને સ્થિતિબંધનું સ્થાનક છે એમ હું જાણું છું. કૃપાળુદેવ લખે છે કે આ એની મનોવૃત્તિ, આ એની અલ્પ પણ પ્રવૃત્તિ, જગતના જીવો મૂળ વિતરાગ માર્ગથી, મૂળ તીર્થંકરોના માર્ગથી, મૂળ તીર્થથી પરામુખ થાય, એની કર્મ પ્રકૃતિમાં એનો અનુભાગ પણ વધારે છે અને સ્થિતિનો બંધ પણ વધારે છે એમ હું જાણું છું, એવું મારું માનવું થાય છે. કૃપાળુ દેવ કહે છે કે એવું હું જાણું છું, મને એમ લાગે છે. આવો પરમ જ્ઞાની પુરુષ એ પોતાના અંતરની આ વેદના આપે છે. વેદના એ કોઈ ટીકા માટે નહીં, કોઈની નિંદા માટે નહીં, કોઈ વ્યક્તિ વિશેષનું અહીંયા વાત નથી, પણ જે મતભેદ છે, જે પ્રકારનો છિન્ન વિચ્છિન્ન અવસ્થા, ભગવાનનું શાસન ખંડ ખંડિત અને છિન્ન વિચ્છિન્ન કરી નાખ્યું છે. ચારે બાજુ લોકો જ્યાં જુઓ ત્યાં બે પાંચ વર્ષ થાય ને નવી નવી દુકાનો ખુલતી જ જાય. ક્યાંય લોકોને ભેગા કરવાની દ્રષ્ટિએ, મહાવીરના નામ ઉપર એક કરવાની દ્રષ્ટિએ, એની બદલે તડજોડ ઊભી કરવી, ચારે બાજુ જૂથ ઊભા કરવા અને એને માટે નવું નવું કંઈક ગોતી કાઢવું અને એમાં પોતાનો હર્ષ કે આપણે આપણું બહુ ટૂંકા સમયમાં આપણે ઘણી પ્રગતિ કરી. શું કરી? કે આપણી ટોળી વધારી અને બીજાની ઓછી કરી. આ કે છે બધા કર્મબંધના પરિણામ છે. એનો સ્થિતિ પણ બંધ રસ છે અને એનો અનુભાગ રસ બહુ તીવ્ર છે. માઠા રસથી કરવામાં આવેલા કર્મ છે અને આવા કર્મો જ્યારે માઠા રસથી થાય, તીવ્ર રસથી થાય, ત્યારે એનો પ્રકાર નિદત અને નિકાચિત હોય છે વિશેષ અવસરે.